તારીખ 17/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 844.
એમાં થોડો વિશેષ એક વિચાર છે. દોષ થાય છે, અભિપ્રાય સહિત થઈ જાય છે. હવે એમાં એમ વિચાર આવે કે વિપરીત અભિપ્રાયો મીટા નથી, એટલે અભિપ્રાય સહી થાય ત્યાં શું ઉપાય? એટલે નિલેશભાઈ વાત કરી હતી કે એવી રીતે માન થઈ જાય છે. અભિપ્રાયનો વિચાર કરીએ તો કરતા બુદ્ધિથી માન થયું, હું આવું સારું કામ કરી શકું છું એનું માન થયું, કરતા બુદ્ધિ ગઈ નથી. દોષ તો પકડાણો કે માન થયું, અભિપ્રાય સહી થયો એટલે ખેદ થયો નહીં, જે થવો જોઈએ એના પ્રમાણે સામાન્ય થાય એનો કાંઈ અર્થ નથી. ત્યાં આવે શું ઉપાય? કરતા બુદ્ધિ તો જ્ઞાન દશા થાય ત્યારે જાય, અત્યારે તો આ બધું જ્ઞાન દશા નથી એટલે ચાલુ રહીએ છે, કરવું પણ શું? પ્રશ્ન તો તમને ઉઠવો જોઈએ. તો હા, તો ઊંડા તો જવું જોઈએ. આપણને રોગ મટતો નથી તો એના ડીપ ઇન્વેસ્ટિગેશનમાં તો જવું જોઈએ કે ન જવું જોઈએ? શું કરવા મળતો નથી આ રોગ? આ કારણ છે તો એ કારણનો ઉપાય છો. ઇન્વેસ્ટિગેશન તો ત્યાં સુધી થવું જોઈએ ને. તો પહેલું પગથિયું જે વેદનાનું છે એ બહુ મહત્વનું પગથિયું એટલા માટે છે કે આખા સંસારની ઉપાસનાનો અભિપ્રાય એની પાછળ ખલાસ કરે છે. એક મોક્ષ માટે જ પ્રયત્ન કરનાર મોક્ષ છે, પૂર્ણતા માટે. એને આખો સંસાર જોઈતો નથી કોઈ પણ કિંમતે કોઈ પણ ભોગે. અને એ સંસાર કયા કારણથી છે કે વિપરીત અભિપ્રાયોથી સંસાર ચાલે છે? સંસાર શેનાથી ચાલે છે? વિપરીત અભિપ્રાયોથી. વિપરીત શ્રદ્ધા છે એ તો જ્ઞાનપૂર્વક શ્રદ્ધા હોય છે બધી, સવડું કે અવડું. એ વિપરીત અભિપ્રાયોને મટાડવાનો પણ એક અભિપ્રાય છે એ વેદનામાં. એ બધા વિપરીત અભિપ્રાયો કે જેને લઈને સંસાર ચાલે છે એને મટાડવાનો એક અભિપ્રાય, વિરુદ્ધ અભિપ્રાય વેદનામાં ઉભો થાય. એટલે વેદનાવાળાને સૂઝ આવે છે, ત્યાર પછી શું કરવું તે સમજાય છે. એમ વાત છે. મિત્ર આવે એટલે વાત પાછી ફરી ફરીને ત્યાં આવે છે. ક્રમના એકડે કાંઈથી ક્રમ શરૂ કરો. વેદનામાં ન આવતું હોય તો શું કરીએ છીએ વેદનામાં આવવા માટે? એમાં એની પાછળ આપણી કેટલી તૈયારી છે, કેવી તૈયારી છે, આ બધું વિચાર માંગે છે. ચાલતા સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 ચાલે છે, પાનું 645. વેદ જ્ઞાનનો અનુભવ પદ્ધતિએ કેવા પ્રકારે પ્રયોગ હોય છે એ વિષય આપણે બે દિવસથી ચાલ્યો. એક તો ઉપયોગ લક્ષણ દ્વારા દેહની ભિન્નતા ભાસવી જોઈએ, અને દેહની ભિન્નતા ભાસે એવો દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. બીજું કે આત્મા વેદક સ્વભાવી છે, વેદન કરવું એનો સ્વભાવ હોવાથી સંસાર અવસ્થામાં સાતા અસાતાને વેદે છે. લાખ ઉપાય કરે તો પણ અસાતાને ભોગવવી જ પડે છે. એ અસાતાને ન ભોગવવી પડે ત્યારે એ વેદક સ્વભાવ પોતાને વેદે, પોતાના જ્ઞાન વેદનને વેદે, પોતાના સ્વસંવેદનમાં આવે, તો જ એ અસાતાથી બચી શકે. બીજી રીતે રોગની પીડાથી છૂટવું કોઈ રીતે કોઈને માટે શક્ય નથી. જેવું જ્ઞાન વેદનમાં પકડ આવે જીવની પોતાપણાથી, એટલે અસાતા વિજ્ઞાની એ પૂતગળના પરિણામ ભાષે જણાય ખરી, પણ એ પીડામાં પોતે પીડાય છે એ પ્રકાર ના આવે. જે તે પ્રકારની અસાતા અનેક પ્રકારની છે, પીડાના પ્રકાર અસંખ્ય છે. કોઈ પણ પ્રકારની પીડા હોય જડની પર્યાય છે, કર્મ અને નોકર્મની પર્યાય છે, જીવ એનો જ્ઞાતા છે. એ પણ એનો જ્ઞાતા ક્યારે કે સ્વસંવેદનમાં રહે ત્યારે. એ સ્વસંવેદનને અહીંયા અબંધ પરિણામ કયા છે. હવે ત્રીજી વાત કરે છે, ચાર વાત કરી છે, જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને શું કહે છે કે સાતા અસાતા તો જળની પર્યાય છે. જળની પર્યાય નો સંબંધ કરનાર રાગદ્વેષની પર્યાય છે. સાતામાં રાગ ઉપજે છે, અસાતામાં દ્વેષ ઉપજે છે. આ ન જોઈએ, આ ન જોઈએ, આ ન. સાતામાં એમ થાય કે આ બહુ સરસ છે, આપણે તો એ સુખ ચેન છે, લીલા લહેર છે, કાંઈ વાંધો એ રાગ છે. એ રાગ પ્રત્યે પણ ઉદાસીન થવું અને દ્વેષ પ્રત્યે પણ ઉદાસીન થવું. ઉદાસ કેવી રીતે થવો એ પ્રશ્ન એ ઉભો થયો છે. ઉદાસ કેવી રીતે ચાલતા વિભાવો પ્રત્યે ઉદાસ કેવી રીતે થવો, આકુળતા દેખાય તો રાગમાં પણ આકુળતા દેખાય અને દ્વેષમાં તો સ્થૂળ આકુળતા છે, એ તો દેખાય જ ના. અરે આકુળતાનો અનુભવ રસ તો નહીં આવવા દે. ઉદાસીનતા છે એ બીજી ભાષાએ રસ નિરસપણું છે. શું છે? રસ નિરસપણું છે. નિરસ ન હોય તો રસ હોય જ તે. એટલે ઉદાસીનતા નથી ત્યાં, અપેક્ષા બુદ્ધિ છે એવી વાત. એમાં નિરસ થવો અને તે પણ આકુળતાને અનુભવીને નિરસ થવું, નહીતર યથાર્થ પ્રકારે નિરસતા આવશે ને. એટલા માટે વિભાવમાં, વિકલ્પમાં આકુળતા અનુભવાય છે કે નહીં, ન અનુભવાવતી હોય તો અનુભવાવી જોઈએ, એ સત્સંગમાં વિષય ચાલે છે. અને તો જ ઉદાસીનતા આવે, નહીતર ના. અને આકુલતા છે ને આકુલતાનો અનુભવ કરવાનો છે, નથી ને કોઈ કલ્પના કરીને કરવાનો નથી, છે ને જોઈને કરવાનો છે. તીવ્ર કષાયમાં તો આકુલતા છે, મંદ કષાયમાં આકુલતા ન ભાસતી હોય ત્યાં મંદ કષાયના વિકલ્પને, ભલે આત્માનો વિકલ્પ હોય, સ્વરૂપનો વિકલ્પ હોય, હું આનંદ સ્વરૂપ છું, હું અકષાય સ્વરૂપ છું, લ્યો કેવો વિકલ્પ છે, અકષાય સ્વરૂપ છું, સુખ સ્વરૂપ એટલે અકષાય સ્વરૂપ, એ વિકલ્પને પ્રગટ ચાલતા જ્ઞાન સાથે મીંઢવે તો તરત આકુલતા પકડે. એમ કે જ્ઞાન અકષાય સ્વરૂપે પ્રગટ છે, તરત પકડાય. ભલે દૂરથી કપડું સફેદ દેખાતું હોય પણ મેલું છે, એ મેલું છે. સ્વચ્છ સફેદ કપડાની બાજુમાં રાખો એટલે તરત ખબર પડે કે આ ભલે સફેદ દેખાય પણ છે મેલું. એમ મંદ કષાયમાં ભલે શાંતિ દેખાતી હોય, માનસિક શાંતિ, તો પણ એમાં આકુલતા જ છે. માનસિક શાંતિ એ પણ વિભાવ છે, આકુલતા છે. શાંતિનો વેશ લઈને આવેલી વિભાવની દશામાં જેની આંખ ચોખ્ખી છે, નજર ચોખ્ખી છે, એ છેતરાતો નથી, નહીતર છેતરાય, એ શાંતિમાં છેતરાઈ જાય. એટલે અહીંયા એમ કે છે કે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ જેના વડે સાતા અસાતાનો સંબંધ થાય છે, ઉદ્ગળનો સાતા અસાતાની પર્યાયનો સંબંધ થાય છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થવું. આ પ્રયોગ વિભાવમાં આકુળતાનો અનુભવ પકડી શકે, વિભાવમાં વિચારથી આકુળતા પકડે નહીં પણ આકુળતાના અનુભવને પકડી શકે તો જ ઉદાસીનતા આવે, નહીતર વિભાવમાં ઉદાસીનતા આવે નહીં. વેદજ્ઞાનની ભૂમિકાએ જે જીવ પહોંચ્યો છે એને એ બધા પ્રકાર ઉત્પન્ન થાય છે, એ ઉદાસીન થાય છે, એટલે એને ઉદાસીન થવાનો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ કોને આપે છે? ઉપદેશને યોગ્ય હોય તેને. કોને? ઉપદેશને યોગ્ય હોય તેને. તો જે વિજ્ઞાનની ભૂમિકા એ પહોંચ્યો છે એને જ્ઞાની કહે છે કે જો આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. તેથી આગળ વધીને દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરે. પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ પ્રકાશમય તે આત્મા કર્મ સંયોગથી કર્મયોગથી અકલંક સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના, તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. છેલ્લી હદની વાત કરે છે કે વિભાવથી ચાલતા વિકલ્પથી ઉદાસીન થઈને હવે જે એક સમયના પરિણામ છે એ ઉત્પાદ વ્યય રૂપ હોવાથી ઉત્પન્ન થતાને નાશ થતા, ઉત્પન્ન થતાને નાશ થતા, ભલે જ્ઞાનના પર્યાયો હોય તો તેનો અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો. એટલે શું કે પરિણામની દ્રષ્ટિ એકદમ બંધ કરી દેવી. અહીં સુધી પહેલા આગળના વાત સુધી બધી પરિણામની ચર્ચા ચાલી, હવે આખું પ્લેટફોર્મ બદલાય છે. પરિણામની દ્રષ્ટિ બંધ કરી દેવાની છે. રાગદ્વેષની તો દ્રષ્ટિ નહીં, પણ જે જ્ઞાન વિવેક કરે છે એની પણ દ્રષ્ટિ. એ ચલ પરિણામરૂપ છે. દ્રષ્ટિનો વિષય નહીં થવો જોઈએ, શ્રદ્ધાનો એ વિષય નહીં હોવો જોઈએ. અને જ્ઞાનમાં પણ એની અત્યંત ગૌણતા થવી જોઈએ. અત્યંત ગૌણતા એટલે એ ક્યારે થાય? અત્યંત ગૌણતા ક્યારે થાય? કે એક ચૈતન્ય સ્વભાવરૂપ પરમ શુદ્ધ પ્રકાશમય આત્મા જ જોવાય ત્યારે એ જ લક્ષ્યમાં એ જ ઉપયોગ એના ઉપર જાય ત્યારે. એ ધ્રુવ તત્વ છે. કેવું છે? ધ્રુવ તત્વ છે. અને અનંત અનંત ગુણોના અનંતું સામર્થ્ય છે એનું સત્વ તત્વ એ છે. એને પરમ તત્વ કહે છે, પરમાત્મ તત્વ કહે છે એને, અથવા પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય આત્મા એને કહે છે. અનંત પ્રત્યક્ષ સ્વરૂપ છે. એના લક્ષ્ય અને એના ઉપયોગે કેમ કેમ ઉપયોગ લીધો છે તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય એમ લીધું ને. એટલે શું છે કે એ ઉપયોગને આકર્ષણનો વિષય થઈ જવો જોઈએ તો ઉપયોગ ખેંચાઈને ત્યાં આવે. અને છે પણ એવો આત્મા, છે પણ એવો આકર્ષણનો વિષય થાય એવો જ છે. કેમ કે એ જેવો તેવો નથી. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે. નમો સિદ્ધાનંદ કહીએ છીએ ને આપણે, એ સાક્ષાત સિદ્ધ સ્વરૂપ જ છે પોતે. દેહાકાર સિદ્ધની મૂર્તિ જ છે અશરીરી, એમ સિદ્ધ ભગવાન અશરીરી છે, એમ આ આત્મા પણ અશરીરી છે. અને સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, કાંઈ ફરક નથી એમાં, રંચ માત્ર ફરક નથી, એવો પરમાત્મા છે. જ્ઞાનમાં એ સ્વરૂપ આવે અને એનું આકર્ષણ ઉપયોગને ન થાય એવું બને નહીં. બે હજાર 2039 સાલમાં નિર્ભાન દર્શનની કેળી પ્રકરણ બીજું લખ્યું, એમાં એક વાત લખે છે કે જે જીવને ભાવભાષણ થાય છે એને પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન સિદ્ધ સદ્રશ સિદ્ધ જેવું જ ભાસે છે, અને એ ભાષ્યમાન થયા પછી ઉદય ભાવમાં ઉપયોગ જાય છે, પણ છટકીને આ બાજુ આવે છે. કેવી રીતે આવે છે તો સમજણમાં આવે તો સમ્યક સન્મુખ જીવની દશામાં જે ખાસ પ્રકારના ફેરફારો થાય છે તેમાંના કેટલાક ફેરફારો નીચે પ્રમાણે છે. પહેલા જે વાત લખી છે કે પોતાનું મૂળ અસલ સ્વરૂપ 14 ગુણ સ્થાનથી પાર છે એટલે સિદ્ધ સમાન, 14 ગુણ સ્થાન પછી સિદ્ધ પદ આવે છે, 14 ગુણ સ્થાનથી પાર છે તેવું ભાસવા લાગે, અર્થાત સાક્ષાત સિદ્ધ પદરૂપ અંતરમાં આત્મદ્રવ્ય છે પોતાનો, તેવો પોતા રૂપે પોતાથી ભાસે. દેવગુરુ શાસ્ત્રના કહેવાથી નહીં પણ પોતાથી પોતાને પોતા રૂપે ભાસે. અને તેથી તેઓના સર્વકથન ત્યાર પછી ખરેખર સમજાય કે આ સિદ્ધ બતાવવા, આ સિદ્ધપદ બતાવવા માટે આ બધી વાતો લખી છે, આવું સિદ્ધપદ બતાવવા માટે બધી વાતો લખી છે, ત્યારે બધા કથનો બરાબર સમજાય, એમની વાતો સમજાય દેવગુરુ શાસ્ત્રને. અને પહેલાંની બુદ્ધિપૂર્વકની સમજણ ઓગે ઓગે સમજણ હતી એમ પોતાની ઓગ સમજણને એ સ્પષ્ટ સમજી શકે. છટકી ના આવે એ લખ્યું છે ને, એ ક્યાં પોઈન્ટમાં લખ્યું છે, 9-10 પોઈન્ટ લખ્યા છે એમાંથી. આ તો સિદ્ધપદ વાસે છે એ વાત લીધી છે સૌથી પહેલું તો. એક પ્રકાર બને છે આકર્ષણનો વિષય ચાલ્યો, ઉપયોગ છટકીને આ બાજુ આવે છે, ઉદયમાંથી છટકી છટકીને આ બાજુ આવે છે, કેમ કે અદ્ભુતથી અદ્ભુત સ્વરૂપ ભાષ્યમાન થઈ ગયું છે અને લક્ષ્મીગોચર છે એટલે એટલે જો સ્વરૂપને ઉપર ઉપયોગ જાય તો પર્યાય ઉપર ઉપયોગ ન લે. બે જગ્યાએ ઉપયોગ ન રહીએ, પછી અનુભવ થાય ત્યારે પ્રમાણનો ઉપયોગ થાય છે બીજી વાત છે, પણ અનાદિનો જે ઉપયોગ પર્યાય ઉપર હતો એ જ્યાં સ્વરૂપ ઉપર જાય છે એ પર્યાયનો વિષય છૂટે છે. પર્યાયનો વિષય છૂટે છે એટલે પર્યાયનો આત્યંતિક વિયોગ થયો, એકદમ પર્યાય વેદાવા છતાં પણ એના ઉપર દ્રષ્ટિ જ નથી, એના ઉપર એટલું બધું ગૌણતા આવે છે, અત્યંત ગૌણતા એને કહે છે. એટલે કહે છે દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવો. સન્માર્ગ એટલે ઉપાય, સાચો ઉપાય ગ્રહણ કરવો. એ સ્વરૂપ ઉપર ઉપયોગી આ વિના બને નહીં. ક્યાં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય? એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ તો એનો વિયોગ કરે છે પરિણામનો. દ્રષ્ટિ તો પરિણામનો વિયોગ, અત્યંત વિયોગ કરી નાખે છે. કેમ કે તો જોતે જ નથી પરિણામને. જ્ઞાનમાં તો ગૌણતા આવે છે, દ્રષ્ટિમાં તો મુખ્ય ગૌણનો સવાલ નથી. એ તો બિલકુલ વિષય જ કરે ને પરિણામને. દ્રષ્ટિ અપેક્ષા એ તો અત્યંત વિયોગ થઈ જાય છે. એ જે અત્યંત વિયોગ થયો ત્યાં પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય આત્મા અનુભવ ગોચર થાય છે. આવો આત્મા હોવા છતાં કર્મના ઉદયમાં જોડાવું તેને કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગને કારણે સ્વકલંક પરિણામ દર્શાવે છે. પરિણામની અંદર કલંકના દર્શન થાય છે. કલંક એટલે ડાઘ, કલંક એટલે મલિનતા. એ મલિનતાથી ઉપરામ થઈને વિરામ પામીને એ મલિનતાનો જેને થાક લાગ્યો છે અને જેમ શાંત થવાય, ઉપશમિત થવાય એટલે શાંત થવાય, તે પ્રકારે તે પ્રકારની સાવધાનીમાં ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, એવું જ કર્તવ્ય છે. એવું લક્ષ્ય કર્તવ્ય છે, એવી ભાવના કર્તવ્ય છે, એવી ચિંતનના કર્તવ્ય છે. અને સરવાળે સહજ પરિણામ રૂપ એવો સ્વભાવ થઈ જાય તે જ કરવા યોગ્ય છે. તીર્થંકર આદિ મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. આ રીતે ભગવાને આવો ઉપદેશ આપ્યો છે કે તું દુઃખને ઈચ્છતો નથી, બીજા બધા દુઃખમાં તો તું ખોટા સમાધાન કરીને કાંઈક હળવો થાશ, પણ અસાતા વખતે ક્યાં જઈશ? અસાતા વખતે કોઈ અસાતાના દુઃખમાંથી છોડાવશે, અને એ અસાતા અત્યારે તો મનુષ્ય પર્યાયમાં મનુષ્યની મર્યાદામાં હોય છે રોગ. બાકી તિર્યંચને અને નારકીને જે અસાતા હોય છે એ તો એ આત્મા ભોગવે ને સર્વજ્ઞ જાણે એવી અનંત અનંત અસહ્ય અસાતા. જો જીવ આ ઉપાય ન કરે તો ભોગવવી જ પડે એ વાત નિશ્ચિત છે. જો જીવ યથાર્થ ઉપાય કરીને સ્વરૂપમાં ન આવે તો વારંવાર સાતા ભોગવવી પડે, અનંત સાતા ભોગવવી પડે એ વાત નિશ્ચિત છે. તેથી બધું જ ગૌણ કરીને, બધું જ ગૌણ કરીને અનુકૂળતાઓ, પ્રતિકૂળતાઓ, સંબંધો, પ્રતિબંધો, બધું જ ગૌણ કરીને આ ઉપાય કરવા યોગ્ય છે. આ સન્માર્ગમાં આવવા જેવું છે. જો જીવ સન્માર્ગને ગ્રહણ ન કરે તો ઊંડ માર્ગમાં ચાલ્યા જવામાં વાર લાગવાની નથી, ઉલટે માર્ગે ચાલ્યો જશે. એવા સન્માર્ગને ગવેષતા, ગવેષતા એટલે જાણતા, સમજતા, પ્રતીત કરવા ઈચ્છતા, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા ઈચ્છતા અને એવો સન્માર્ગ પ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ ઉપાસવા યોગ્ય છે. એ દેવની ઉપાસના કરવી, અને કોની ઉપાસના કરવી? પરમ વિતરાગ સ્વરૂપ દેવની ઉપાસના કરવી. સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ ગુરુની ઉપાસના કરવી અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર એની ઉપાસના કરવી અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્રો છે એની ઉપાસના કરવી. શ્રુતની ઉપાસના કે છે, એ શ્રુત કેવું છે કે જે વિતરાગી દેવગુરુના સ્ત્રી મુખેથી ઝરેલું છે, વહેલું છે, પોતાના શાંત સ્વભાવને શાંત રસે કરીને અનુભવતા અનુભવતા એ શાંત રસ કેવી રીતે અનુભવમાં આવે એનું રહસ્ય જે વાક્યોમાં છે એ વાક્યોને સત્શાસ્ત્ર અથવા શ્રુત કહેવામાં આવે છે. અનુભવમાં શાંત રસમાં કલમ બોળી બોળીને લખાયેલા વાક્યો છે, પણ અનુભવ પ્રધાન હોવાથી વાક્ય છે એમાં રહસ્ય પડ્યું. આ અનંત શાંત રસનું સરોવર છે, તો પણ એની શાંતિ આત્મામાં છે, શાંત રસના સરોવર રૂપી શબ્દોમાં નથી. શબ્દો ભલે શાંત માનસિક શાંતિ ઉપજાવે એવા છે, તો પણ વસ્તુમાં વસ્તુ છે, શબ્દો તો જળ છે. એવી સરસ વાત છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા અને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને, એ આત્માર્થી જન લીધા. કેવા લીધા? આત્મપ્રાપ્તિ એ જ જેનું પ્રયોજન છે, અર્થ નામ પ્રયોજન, તે આત્માર્થી છે. આત્માને મેળવવો, આત્માને પ્રાપ્ત કરવો, આત્માને અનુભવવો એ જ જેનું પ્રયોજન છે તે આત્મા. એવા જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈષ્ઠિક, સ્વરૂપની અંદર જેની નિષ્ઠા છે, જે નિષ્પ્રહ છે, જેને કાંઈ જોઈતું નથી, કાંઈ નથી જોઈતું એમાંથી તો મુમુક્ષુતા ઉત્પન્ન થઈ, કે આત્મા સિવાય કાંઈ જોતું નથી એમાંથી. અને નિર્ગ્રંથ ગુરુ છે, જેને અંતરમાં બહારમાં ક્યાંય ગ્રંથિ નામ પકડ નથી, મુક્ત દશામાં વિચરે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધવાળા એવી મુક્ત દશામાં વર્તે. અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સારમાં નિગ્રંથ ગુરુને મોક્ષ તત્વ કહ્યું છે. મોક્ષ તત્વ છે, ચાલતા ચાલતા સિદ્ધ. ગુરુદેવની ભાષામાં કહીએ તો મનિરાગના પરિણમનમાં સિદ્ધ પદને જોવે છે. બેન શ્રી વડે એવું લીધું, દરેકની ભાષા જુદી જુદી. જેમ પિતાનો અણસાર પુત્રમાં આવે, બાપ જેવો દીકરો દેખાતો હોય ને, પિતાનો અણસાર પુત્રમાં આવે એમ સિદ્ધ ભગવાનનો અણસાર મુનિરાજમાં આવે છે એમ કે. સિદ્ધ થવાના છે ને અલ્પકાળમાં, સિદ્ધ થવાના છે મુનિરાજમાં, એ સિદ્ધપદના દર્શન કરે છે એવી વાત છે. પદ છે ને આપણે કેવા મુનિ એસે મુનિવર, ચલતે ફરતે કબ મિલે હૈ એસે સાધુ ગુરુ કબ મિલે હૈ, એસે સાધુ ગુરુ કબ મિલે હૈ, ચલતે ફિર ફિરતે કબ મિલે હૈ, પરમ દિગંબર મુદ્રા દેવી કે. એ પછી એવી વાત છે, અમૃતચંદ્ર આચાર્ય પોતે એવા મુનિ છે, પાછા જોવાની ખૂબી છે. અને એ બીજા મુનિરાજને જોઈને કહે છે કે આમાં મોક્ષ તત્વ અમે જોઈએ છીએ, અમે સિદ્ધ પદ જોઈએ છીએ. એટલે પરિણમીને વાત કરે છે એમ કેવું છે, નીચે ઉભા રહીને વાત નથી કરતા, પોતે પરિણમીને વાત કરે છે એવી વાત છે. સ્પર્શીને વાત સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રંથ નિષ્પ્રણ નિર્ગ્રંથ ગુરુ પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, પોતાના આત્માને અને બીજાના આત્માને જરા પણ દુભવે નહીં એવો જ એનો ધર્મ વ્યવહાર છે. અને જે સત્શાસ્ત્રો છે કે જેના વાક્યો પરમ શાંત રસ રહસ્યમય છે, પરમ શાંત રસનું રહસ્ય જેમાં ભર્યું છે, ટોન એવો છે એમ કે. વાક્ય તો વાક્ય છે પણ એનો આંતરધ્વનિ અંદર ટોન એ શાંત રસને ઉત્પન્ન કરવાનું જેમાં નિમિત્તત્વ રહેલું છે એટલે એનું રહસ્ય લીધું છે. એ જ શબ્દો બીજાના હોય તો ન કામ આવે, એ દ્રવસ્વરૂપ છે. અનુભવમાંથી નીકળેલા વાક્યો તે દ્રવસ્વરૂપ છે. સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી ઠેક સુધી બારમા ગુણસ્થાન સુધી, સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે, ખાલી ઉપાસવા યોગ્ય નથી લીધું, પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. પરમ ભક્તિ એટલે અનન્ય ભક્તિ, પરાભક્તિ, ઐક્ય ભક્તિ, એટલી ભક્તિ બીજે ક્યાંય હોય નહીં. એ વગર સંસાર ભક્તિ મટે એવું નથી. દેવગુરુ શાસ્ત્રને પરમ ભક્તિ આવ્યા વિના સંસાર ભક્તિ છૂટે જ નહીં. એ પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે કે જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. આ ઉપરની ભેદનાની વાત કર્યા પછી વાત પછી દેવગુરુ શાસ્ત્ર ઉપર લઈ જાય. જો શૈલી એમની એક મનમાલીદાસભાઈને અસાતા આવી છે, એનો પત્રોત્તર લખે છે અને ક્યાંના ક્યાં અંદર ઊંડા ઉતરે છે જો. મનમાલીદાસભાઈને તો અસાતાનો મુદ્દો ક્યાંય રહી ગયો, નીકળી ગયા ક્યાંય. પોતાના ભાવને ઘૂંટ્યા છે, પોતાના આત્મરસને ઘૂંટ્યો છે. ખરેખર તો નિર્મળતા ઘણી છે, એ પોતે કાઢે છે, બહુ નિર્મળતામાંથી કાઢે છે, બહુ કાઢે છે. પ્રતીત થાય એવું છે કે જ્ઞાનીને કેવું જ્ઞાનની લબ્ધિ હોય એની પ્રતીત થાય એવું છે. ગુરુદેવ કોઈ વાર બોલતા એવું સૂક્ષ્મ વ્યાખ્યાન ચાલી જાય તો પોતાને જ આશ્ચર્ય થાય, પોતે જ આશ્ચર્ય વ્યક્ત કરે. તો ત્યાંથી નીકળ્યું કઈ સમજાણું નહીં, આશ્ચર્યયુક્ત બધું ચાલી ગયું એમ લાગે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી આ પત્રને સંક્ષેપીએ છે. ભાવ પ્રાવૃતની આઠમી ગાથા છે. કુંકુંડાચાર્ય દેવે જે અષ્ટ પ્રાવૃત લખ્યા છે, અષ્ટ પાહુડ, એમાં એક ભાવ પાહુડ છે. પાહુડને સંસ્કૃતમાં પ્રાભ્રત કહે છે, માધ્યમમાં પાહુડ કહે છે, એની આઠમી ગાથા છે. પછી વાત ક્યાં લઈ ગયા? પરિભ્રમણ ઉપર લઈ ગયા. પાછા દેવગુરુ શાસ્ત્ર ઉપરથી પાછી વાત ક્યાં લઈ ગયા? પહેલે પગે છે પરિભ્રમણ ઉપર. ભીષણ નરળ ગઈએ, તિરણ ગઈએ, કુદેવ મણુ ગઈએ, ભક્તો છે તેમ દુઃખમ ભાવહીન નિર્ણ ભાવના જીવ. ભયંકર નરક ગતિમાં, તિરિંજ ગતિમાં અને માથે દેવ મનુષ્ય ગતિમાં હે જીવ, હું તીવ્ર દુઃખને પામ્યો. ચારેય ગતિમાં પરિભ્રમણ કરતા બહુ દુઃખ પામ્યો, બહુ દુઃખ પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ, હવે તો જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમા છે, સ્વરૂપસ્થ થયા છે, એમની પરમ શાંત સ્વરૂપની ચિંતન ના કરીને એવી ભાવના ભાવ કે હું આવો થાવ, હું આવો થાવ, એવી ભાવના કે જેથી તેવા આનંદ દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. છેલ્લી પરિભ્રમણથી છૂટવા માટેની ગાથાને મૂકી શકીએ. ઓમ શાંતિ 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 એમ કરીને પત્રને અહીંયા સમાપ્ત કર્યો છે. Thank you for that.